Next member Adekanathan, you are 8 minutes.
நன்றி தலைமைதாகும் உறுப்பினர்களே. பிரதமருக்கு கீழ் வருகின்ற பொது நிர்வாக உள்நாட்டு அலுவலர்கள் அமைச்சு சம்பந்தமாக சில கருத்துக்களை சொல்லலாம் என்று விளைகின்றேன். உண்மையிலே நான் பிரதமருக்கு நன்றி சொல்ல வேண்டும். காரணம், வவுனியா மாவட்டத்தை ஹொனரபிள் பிரைம் மினிஸ்டர் Honorable Prime Minister, I talk. The Vavuniya Mavattathile engaludaiya Nagara Sabai Mahanagara Sabaiyakkiya Uruvidayam Irandavathu Vidayam Vavuniya Mavattathai Abhivruthi Seivadharkana Mavattamaga Therivu Seithathai Ummaiyile Naan Varavettu Paarattugindren Adhe Pola எங்களுடைய ராஜாங்க அமைச்சர்கள் இருவருக்கும் எனது பாராட்டை தெரிவித்துக் கொள்கிறேன். அது மட்டுமல்ல, பிரதமர் அவர்களே, எங்களுடைய பிரதேசத்திலே மக்கள் விரிவாக்கப்படாத பிரதேச செயலகங்களால் தூர தேசத்திலிருந்து தூர இடங்களிலிருந்து வந்து தங்களுடைய பிரச்சனைகளை கையாள முடியாமல் இருக்கிறது. அந்த வகையிலே நான் சில விடயங்களை உங்களுக்கு எடுத்துரைக்கலாம் என்று நான் நினைக்கின்றேன். என்னுடைய வன்னி மாவட்டத்திலே, குறிப்பாக எனது மன்னார் மாவட்டத்திலே, மாநகர சபை நகர சபையை மாநகர சபை ஆக்க வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கையாக இருக்கிறது. அந்த வகையிலே மன்னார் நகர சபையை மாநகர சபை ஆக்க வேண்டும். இரண்டாவது முன்மொழிவாக மடு பிரதேச சபையை தனி பிரதேச சபையாக தரமுறைப்பட வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கை. இந்த கோரிக்கைகள் எல்லாம் முதலிலே நாங்கள் பிரதேச அபிவிருத்தி குழு ஊடாக ஏற்கனவே தங்களிடம் அனுப்பி வைக்கப்பட்ட ஒரு விடயமாக நாங்கள் பார்க்கின்றோம். அது இட்டவரைக்கும் ஒரு முன்னேற்றகரமான நடவடிக்கைகள் ஒன்றும் நடைபெறாத ஒரு சூழ்நிலை காணப்பட்டுக் கொண்டிருக்கிறது. அதேபோல ஒட்டு சூட்டான் தனி பிரதேச சபையாக தரம் உயர்த்தப்பட வேண்டும். வவுனியா பிரதேச சபை நகர சபையாக தரம் உயர்த்தப்பட வேண்டும். மாந்தை மேற்கு பிரதேச செயலக பிரிவு இரண்டாக பிரிக்கப்பட வேண்டும். வவுனியா பிரதேச செயலக பிரிவு இரண்டாக பிரிக்கப்பட்டு ஓமந்தை தனி பிரதேச செயலகமாக மாற்றப்பட வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கை. இந்த நாட்டிலே நகர சபையோ மாநகர சபையோ இல்லாத இரு மாவட்டங்கள் இருக்கிறது. பிரதமர் அவர்களே, இரண்டு பிரதேச சபை நகர சபை கூட இல்லாத இடங்களாக இரண்டு பிரதேசங்கள் இருக்கிறது. நகரசபை இல்லாத மாநகர சபை இல்லாத பிரதேசங்கள் இருக்கிறது. ஒரு மாவட்டம் கிளிநொச்சி, ஒரு மாவட்டம் முல்லைத்தீவு. இந்த இரண்டு பிரதேசங்களிலும் மாநகர சபையோ நகர சபையோ இல்லாது இருக்கிறது. அதை தங்களுடைய கவனத்திலே எடுக்க வேண்டும் என்று நான் இச்சந்தர்ப்பத்திலே கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அது மட்டுமல்ல, மன்னார் அரசாங்க அதிபர் மாற்றப்பட்டு அவர் தனது வயது எல்லை முடிந்த பின்பு விடுவிக்கப்பட்டிருக்கிறார். ஆனால் மன்னார் அரசாங்க அதிபரை இட்டவரைக்கும் போடப்படாத ஒரு சூழல் இருக்கிறது. ஆகவே தங்களுடைய கவனத்தை கொண்டு வர விரும்புகின்றேன். உடனடியாக மன்னார் அரசாங்க அதிபரை நீங்கள் போட வேண்டும் என்பது எங்களுடைய கருத்தாக இருக்கிறது. இதிலே குறிப்பாக பிரதேச செயலாளர்கள், கிராம சேவையாளர்கள் எங்களுடைய பிரதேசத்திலே பல தூர, அதாவது கிராம, எங்களுடைய அமைச்சர் ராஜாங்க அமைச்சர் பேசியது போல கிராம சேவையாளர்கள் இரண்டு மூன்று பிரதேசங்களை கிராமங்களை பொறுப்படுத்தியிருக்கிறார். மிக கஷ்டமான ஒரு நிலைப்பாடு எங்களுடைய பிரதேசத்திலே அந்த மக்கள் நன்மை அடையக்கூடிய விடயங்கள் அதிலே காணப்படாவிட்டாலும் அந்த கிராம சேவையாளர்கள் கஷ்டப்படுகின்ற நிலை காணப்படுகிறது. அவை அவர்கள் ஒரே நேரத்திலே நான்கு கிராமங்களை பார்க்க முடியாது. அவை இப்பொழுது நாங்கள் அறிகிறோம், இந்த கிராம சேவையாளர்களுக்கான நேர்முக பரீட்சை வர இருக்கிறது, அவர்களுக்கான ஒரு அங்கீகாரம், அந்த கூடுதலான கிராம சேவையாளர்களை அரசாங்கம் நியமிக்கப் போவதாக நாங்கள் பார்க்கின்றோம். அந்த வகையில் ஒரு நன்மை தருகின்ற ஒரு விடயம், கிராம சேவையாளர்கள் இப்பொழுது அதாவது வயது எல்லை முடிய அவர்கள் வீட்டுக்கு செல்லுகின்ற ஒரு சூழலிலே அடுத்த பதவியை அடுத்த பொறுப்பை எடுப்பதற்கான சூழ்நிலை இங்கே காண முடியாமல் இருக்கிறது என்பதை இங்கு நான் குறிப்பிட விரும்புகின்றேன். எங்களுடைய வன்னி மாவட்டத்திலே எங்களுடைய பிரதேச செயலாளர்கள் உண்மையிலே மிக நேர்த்தியாக வேலை செய்தாலும் சில அரசியல் தலையீடுகள் அவர்களை கட்டுப்படுத்துகிறது. எங்களை பொறுத்தமட்டிலே அரசியல் தலையீடுகள் என்பது எல்லா இடத்திலேயும் இருக்கக்கூடாது என்பது என்னுடைய கருத்து. நாங்களும் அதைத்தான் பின்பற்றி வருகின்றோம். ஆகவே பிரதேச செயலாளராக இருக்கலாம், கிராம சேவையாளராக இருக்கலாம், அரசியல் தலையீடு இல்லாதிருந்தால் அவர்கள் சுயமாக மிக திறமையாக வேலை செய்வார். ஆகவே இந்த சந்தர்ப்பத்திலே நான் அவர்களை பாராட்டி நிற்கின்றேன். காரணம், அவருடைய செயல்பாடுகள் எங்களுடைய போர் முடிந்திருக்கின்ற காலத்திலே எங்களுடைய மக்களுக்கு கிடைக்கின்ற நன்மைகள் அல்லது தீமைகள் இதற்காக மிக கஷ்டப்பட்டு கொண்டு இருக்கின்ற நிலை காணப்படுகிறது. இதிலே குறிப்பாக நிலம் சம்பந்தமாக அவர்கள் கஷ்டப்படுகிறார்கள். ராணுவம் ஒரு பக்கம் வந்து நிலத்தை கோருகிறது, இப்படி பல எங்களுடைய மக்களுடைய காணிகளை இன்றைக்கு பல பேர் அபகரிக்கின்ற சூழல் காணப்படுகிறது. ஆகவே பிரதமர் அவர்கள் வவுனியா வந்த நேரம் நாங்கள் கேட்டிருந்தோம், காணி கச்சேரி ஒன்றை நடத்த வேண்டும் என்று நாங்கள் கேட்டிருந்தோம். அந்த வகையிலே இந்த காணி கச்சேரி என்பது பல வருடங்களாக இல்லாது இருக்கிற ஒரு நிலை காணப்படுகிறது. பிரதமர் அவர்களே, காணி இல்லாத ஒரு நிலை இன்றைக்கும் எங்களுடைய மக்கள் பல வருடங்களாக உறுதி இல்லாமல் இருந்து
கொண்டிருக்கிறார்கள்.
அந்த வகையிலே ஒரு நிமிடம் தாருங்கள். அந்த வகையிலே இந்த காணி கச்சேரியை நீங்கள் நடத்த வேண்டும், அதனூடாக எங்களுடைய மக்களுக்கு காணிகளை வழங்க வேண்டும். இதிலே சில இந்த காணி விஷயத்திலே பிரதேச செயலக பிரிவு மிக ஒரு எப்படி சொல்வதென்று தெரியவில்லை,
துன்புறுத்தப்படுகிறது.
அதை உடனடியாக செய்ய வேண்டும். எங்களுடைய கோரிக்கைகளை சரியான முறையிலே செய்ய வேண்டும். ஒரு விடயத்தை சொல்லி முடிக்கின்றேன். அடக்குமுறை என்பது தொடர்ந்து இருக்குமாக இருந்தால் எங்களுடைய மக்கள் தொடர்ந்தும் இப்படியான நில அகரிப்பு, கடலுக்குள்ளே அடக்குமுறை, நிலங்களுக்குள்ளே அடக்குமுறை, ஒரு இறந்தவர்களை நினைவு செய்வதற்கான அடக்குமுறை, இப்படி அடக்குமுறை தொடர்மாக இருந்தால்
தேங்க்யூ
நிச்சயமாக கிளந்தளக்கூடிய சந்தர்ப்பத்தை உருவாக்க வேண்டாம் என்று கூறி
முடிக்கிறேன்.
சபாபத்துமா மந்திரித்துமா கினேன பிரஸ்னி ஹொத பிரஸ்னியா ஏக கொட்டாசிகின் கொட்டாசிகள் நெத்துவ சமஸ்த லங்காவும் பூரா பிராதிசிலியக்கம் வரும்ட்டு இதம் பிலிபந்தவ கிரமவேதியா கதன்னு கீழா அப்ப யோஜனா கரலத்தினும் அப்ப இக்மன்ட்டு இக்கட வெடப்பில்லா கதன்னு மம மே சபாவோட யோஜனா கரணுவா புத்கலேயம் புத்கலேயங்க நெத்தம் ஏமனத்த ஆயத்தன பிரதானியம் பிரதானியம் நெத்துவ இதம் பிலிபந்தவ பிராதிசிலியக்கம் வரும்ட்டு விதிமத் கிரமவேதியா கிரமவேதி தேக்காய் துணாயின் தேன் இடம் பிலிபந்தவ உபத்துமா தன்னோன் சுவர்ண பூமி ஒப்பு ஏமனத்தம் பலபத்ர ஏ හැම කෙනෙකුටම එක ගයිඩ්ලයින්යක් මත දුන්න නම් හොඳයි. මම එතුමට පැහැදිලි කරන්නවා දේශපාලනීකරණයක් කිසිසේත් කරන්නේ නැහැ. අපිට ප්‍රාදේශීය ලේකම්වරු ස්ථානගත කිරීමේදී යම් ක්‍රමවේදයක් රජයේ විදිහට නිර්මාණය කරන්න ඕනයි කියලා තමයි මම අදහස් කරේ. බොහොම ස්තුතියි.
ස්තුතියි එතුමා. මීළඟට තුසාරින්දුල් ගරුමන්ට ඔබට විනාඩි 11ක් කාලයක්
තියෙනවා. බබ ස්තුති දරු මූලාශ්‍රේ මන්ත්‍රීතුමනි. අද මේ රාජ්‍ය ආන්තරණය තුල ඉතාමත්ම වැදගත් අමාත්‍යාංශ කීපයක වැශීර්ෂ සාකච්ඡා වෙන අවස්ථාව සාමාන්‍යයෙන් මම සපත්තු ගැන කතා කරන්න කලින් කකුල් ගැන කතා කරන්න කැමතියි. මොකද මේ අමාත්‍යාංශ එක්ක බැඳිලා ඉන්න රාජ්‍ය සේවකයන් ගැන මූලික වශයෙන් මම කතා කරන්න කැමතියි. දැන් අපේ රටේ සාමාන්‍ය රාජ්‍ය සේවකයන් ප්‍රමාණය 114කට අධික ප්‍රමාණයක්. අද මේ රාජ්‍ය සේවකයා සම්පූර්ණයෙන් අන්ත අසරණභාවයකට පත් වෙලා ඉන්නවා. තමුන්නාන්සලාගේ ආණ්ඩුව ගේන්න, තමුන්නාන්සලාගේ ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයා ගේන්න, අර විදේශ රටවල් වලින් පෝලිමේ මේ රටට ඡන්ද දෙන්න එනකොට ඊටත් වැඩිය උනන්දුවෙන් කටයුතු කරපු කණ්ඩායමක් තමයි මේ රටේ රාජ්‍ය සේවකයා. ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයා වෙනුවෙන් මේ ආණ්ඩුව වෙනුවෙන් පුදුමාකාර ඉවකින් උමතු වෙලා පුදුමාකාර උනන්දුවකින් අද තමන්ට තමන් ගැනම ලැජ්ජ හිතන මට්ටමට ඒ ඡන්දය ප්‍රකාශ කරපු සුරත තමන්ගේ වැලමිට ගාවින් කපා ගන්න හිතන මට්ටමටම අද රාජ්‍ය සේවකයාට තමුන්නාසලාට ඡන්දය දීම එපා වෙච්ච කාලයක් තමයි මේ අද ඇති වෙලා තියෙන්නේ. එතකොට අනේක වාරයක් ප්‍රශ්න අතර එතකොට මේ අයට ජීවත් වෙන්න තියෙන අද ජීවන අර්බුදය මේ යාන්ත්‍රණය තුළ සිටින සේවකයා නිලධාරියා අසරණ වෙලා තියෙනවා. ඔහුගේ රැකියාවට යාගන්න ඒ තියෙන ප්‍රවාහන වියදම් බස් ගාස්තු අහස උසට කාර් එකේ ගිය රාජ්‍ය නිලධාරින්ට අද කාර්වල යන්න බෑ. මෝටර් බයික් එක ගිය රාජ්‍ය නිලධාරියෙකුට එහෙම යන්න බෑ. සම්පූර්ණ රාජ්‍ය නිලධාරියාගේ ප්‍රවාහන වියදම කියන එක අද දරාගන්න බැරි මට්ටමකට පත් වෙලා තියෙනවා. ඔහුගේ ඇඳුම පැළඳුම සපත්තුව බෑගය පවා ඊගාවට දරුවන්ගේ අධ්‍යාපන කටයුතු සියල්ල අතර ගත්තාම අද තෘප්තිමත් රාජ්‍ය සේවකයෙක් නැහැ කියන කතාව අපි මේ අවස්ථාවේදී අපි මූලික වශයෙන්ම කියන්න ඕනේ. එතකොට රනිල් වික්‍රමසිංහ මහත්තයා දුන්න ටොපියක් අපි දැක්කා. රුපියල් 10,000ක ටොපියක්. හැබැයි ඒ ටොපිය සූපන්න හම්බෙන්නේ රාජ්‍ය සේවකයාට අප්‍රේල් මාසෙ ඉඳලා තමයි ඒ ටොපිය සූපන්න හම්බෙන්නේ. ඒක ජනවාරියේ ඉඳලා ඇක්ටිව් වෙනවලු. හැබැයි ඒක අතට හම්බෙන්නේ අප්‍රේල් මාසෙ ඉඳලාලු. අප්‍රේල් මාසෙ එනකොට මැතිවරණ කසුකුසුවක් සහිත මැතිවරණ උණුසුමක් එනවා. මැතිවරණ කාලයට හපහපායින්ද රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා මේ අයවැයෙන් ටොපියක් දීලා තියෙනවා රාජ්‍ය සේවකයාට. රුපියල් 10,000ක ටොපියක්. මේ රුපියල් 10,000ේ ටොපිය රාජ්‍ය සේවකයාට දෙන්න කලින් 2015 අපි යහපාලන ආණ්ඩුව කාලේ ඉතාම පහසුවෙන් ජීවත් වෙන්න පුළුවන් කාලේ අපේ රාජ්‍ය සේවකයන්ට රුපියල් 10,000ක වැටුප් වැඩි කිරීමක් ඒගොල්ලෝ ඉල්ලන්නේ නැතුව උද්ඝෝෂණය කරන්නේ නැතුව දඟලන්නේ නැතුව වීදි සටන් කරන්නේ නැතුව අපි රුපියල් 10,000ක් ඒ රාජ්‍ය සේවකයන්ට දුන්නා. ඒ රුපියල් 10,000 අරගෙන තමයි මම අර කලින් කියපු විදිහට ඒ රුපියල් 10,000 දුන්න ඒ පාලනයට විරුද්ධව අර රාජ්‍ය සේවකයා තමන්ගේ සුරතින් වැඩි වැඩියෙන් ටොපි ගන්න තමයි අර පහුගිය අවස්ථාවේදී ඒ තමන්ගේ ඡන්දය ප්‍රකාශ කළේ. දැන් ආය පහවර මම කලින් කිව්වා වගේ ඈත ටොපියක් දීලා තියෙනවා. ඒක සූපන්න සිද්ධ වෙන්නේ අප්‍රේල් මාසයේ ඉඳලා. ඔව් ඕකට අපි කියන්නේ අර ඈත කඩේකට ගිහිල්ලා චූටි සීනි බෝලයක් ගන්න කියලා අපි කඩේ යවනවා වගේ වැඩක්. ඔව් සාමාන්‍යයෙන් කඩේ යවන ක්‍රම තියෙනවා. කඩේ යවන්නේ කෙලින්ම කඩේ යවනවා, ටිකක් කල්යන්න කඩේ යවනවා. දැන් මේක දිහා තියෙන ඈත කඩේකට ගිහිල්ලා චූටි සීනි බෝලයක් ගන්න. එතකොට ඒ චූටි සීනි බෝලේ හම්බෙන්නේ අප්‍රේල් මාසේ. ඔව් අප්‍රේල් මාසේ ඉඳලා තමයි ඒ චූටි සීනි බෝලේ ලෙවකන්න වෙන්නේ. හැබැයි චූටි සීනි බෝලේ අප්‍රේල් මාසේ හම්බෙනකොට වැට් ඇතුළු අනෙකුත් බඩු ටික වැඩි කරලා රාජ්‍ය සේවකයාගෙන් සීනි බෝලේ හම්බෙනකොට ඊට වැඩිය ලොකු බුල්ටෝ එකක් ආණ්ඩුව ගන්නවා. රුපියල් 10,000ක් දෙනකොට රුපියල් 15,000ක් විතර මේ රටේ බඩු භාණ්ඩ වර්ග 1,300ක් විතර වැඩි කරලා රාජ්‍ය සේවකයාගෙන් පැහැර ගන්නා බව රාජ්‍ය සේවකයන් දැනගත යුතුයි කියන කාරණය මේ අවස්ථාවේදී කියන්න ඕනේ. ඉතින් ඒකයි රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ ටොපිය. ඒ කියන්නේ අල්ලක් දීලා මල්ලක් ආපහු ගන්න ආර්ථික සැලසුමක් තමයි කරු අගමැතිතුමා මේ තමුන්නාසලාගේ මේ අයවැය ලේඛනයේ එක දෙයක්. ඔව් දැන් මේ වෙනකොට එක මල්ලක් අරගෙන ඉවරයි. ඔව් දැන් ඊළඟ මල්ලක් ගන්නවා. ජනවාරි මාසෙ ඉඳලා අල්ලක් දීලා දෙවෙනි මල්ල ගන්නවා තමුන්නාසලාගේ මේ අයවැය ලේඛනයේ තුල. එතකොට අපි දැක්කා දැන් මේ රාජ්‍ය සේවය තෘප්තිමත් කරන්න නම් යහ පාලනයක් යහපත් රාජ්‍ය සේවයක් කරන්න නම් කරුණා කරලා රාජ්‍ය සේවකයා තෘප්තිමත් කරන්න කියන කාරණය අපි මේ අවස්ථාවේදී කියන්න ඕනේ. තෘප්තිමත් රාජ්‍ය සේවකයෙක් නැත්නම් යහපත් රාජ්‍ය සේවයක් ඇති වෙන්නේ නැහැ.
රාජසේවකයා කියන්නේ සාමාන්‍ය බුද්ධිමත් මිනිස්සෙක්. ඒ නිසා තමුන්නාන්සලගේ ඔය අnder දෙබල කඩේ ඇවිල්ලා මොකට රාජසේවකයා මේ පාර රැවටෙන්නේ නැහැ කියන කතාව අපි මේ අවස්ථාවේදී කියන්න ඕනේ. දැන් මම තෝරාගත්ත වෘත්තීන් කීපයක් වෘත්තීය සමිති කීපයක් අපි හම්බුණා. මම හැම එකක්ම කියන්නේ නැහැ. අපේ අනිත් මන්ත්‍රීවරු යම් යම් වෘත්තීන් ගැන කියයි. මේ සංවර්ධන නිලධාරීන් ගැන කතා කරන්න ඕනේ. විශේෂයෙන් උපාධියක් අරගෙන සංවර්ධන නිලධාරී ක්ෂේත්‍රයට ඒ රැකියාවට බැඳිච්ච සංවර්ධන නිලධාරීන් මේ වෙනකොටත් ඒගොල්ල උපාධිධාරීන්. මේ වෙනකොටත් ඒගොල්ලන්ට සේවා ව්‍යවස්ථාවක් නැහැ. උසස්යෙන් පටිපාටියක් නැහැ. එතකොට එයාලා කොච්චර හොඳට වැඩ කරත්, කොච්චර වේගයෙන් වැඩ කරත්, දක්ෂව වැඩ කරත්, කාර්යක්ෂමව වැඩ කරත්, අදක්ෂව වැඩ කරත්, ඒ සංවර්ධන නිලධාරියා X කියන නිලධාරියයි Y කියන නිලධාරියයි කවුරුත් එකයි රැකියාවට බැඳෙන්නෙත් එහෙම, පෙන්ෂන් යන්නෙත් එහෙම. කොහේදකොට රැකියාවේ උත්තේජනය? කොහේ රැකියාවට කැපකිරීමෙන් ලැබෙන ප්‍රතිලාභයක් ඒ සේවකයාට නැහැ. සාමාන්‍යයෙන් කාර්යාල කාර්ය සහායකයෙකුටත් විභාග පටිපාටියක් තියෙනවා, උසස්වීම් පටිපාටියක් තියෙනවා, රැකියාවේ ඉහළ බලාපොරොත්තු තියෙනවා. එහෙම සංවර්ධන නිලධාරීන්ට ගරු අගමැතිතුමා එහෙම එකක් නැහැ. ඔබතුමාගේ අවධානය කරුණාකරලා ඒකට යොමු කරුවොත් හොඳයි. එතකොට මම ග්‍රාම නිලධාරීන් ගැනත් මම වචනයක් කතා කරන්න ඕනේ. දැන් ඉස්සර නම් මේ ග්‍රාම නිලධාරීන්ට අපේ ඉතිහාසයේ තුල ලොකු ගංගොල ලොකු තැනක් තිබුණා, ලොකු ස්ථානයක් තිබුණා. දැන් අර කවිසින්දු තැදලා තිබුණා. පළද කඩුගස් ස්ථාන, ගමට නම්මුව ගේන අපේ ආරච්චිල මැතිඳා වීර එහෙමයි කිව්වේ. ඈ පළද කඩුගස් ස්ථාන එහෙම තමයි ආරච්චිලා හිටියේ. එතකොට දැගයාට කඩුගස් ස්ථාන තියා ඒවා දැන් තිබුණා නම් ඒවා උගස් තියව. දැන් කඩුගස් ස්ථාන තියා අපේ ඒ ග්‍රාම නිලධාරී මහත්තුරුන්ට නෝනලාට අද අඩුවතරමේ කලිසම සපත්තු දෙක සාරිය ඒ අඩුවතරමේ ඒ තියෙන තමන්ගේ තියෙන ඇනුම් පැනඳුන් ටිකවත් ගන්න බැරි තරමට මේ ග්‍රාම නිලධාරී මහත්තුරු අසරණ කරලා.
ඔබතුමාට විනාඩි දෙකක් කාලයක් තියෙනවා.
මම ඔබතුමාගේ දැන ගැනීමට කියන්න කැමතියි. ග්‍රාම නිලධාරී මහත්මයෙකුගේ ප්‍රවාහන දීමනාව මාසයකට රුපියල් 600යි. තැපැල් සේවකයෝ ගැන කියන්න ඕන. තැපැල් සේවකයින්ගේ ප්‍රවාහන දීමනාව මාසයකට රුපියල් 250යි. පෙට්‍රල් නෙමෙයි ඇල් වතුර ටික ගහගන්නත් බෑ මාසයකට රුපියල් 600කින්. කාර්යාල දීමනාව ග්‍රාම නිලධාරියෙකුගේ මාසයකට රුපියල් 1000යි. නගරාශ්‍රිත කාර්යාලයක් නම් 1500යි. කොළඹ වගේ තැනක එක දවසක්වත් කුලියට ගන්න බෑ. එතකොට මේ අය කොහොමද, එතකොට මේ අය එදත් රාළහාමි පෙන්ෂන් යනකොටත් රාළහාමි, එදත් රාළහාමි හෙටත් රාළහාමි. ඒ අයටත් උසස්වීම් පටිපාටියක් නැහැ. ඉතින් මෙන්න මේ වගේ විශාල ප්‍රශ්න ගණනාවක් තියෙනවා. දැන් අර අස්වැසුම ඒ සංගරණයට රුපියල් 300ක් එකයි කොට ගෙව්වා. හැබැයි දැන් මේ එනකොට ගෙවන්නේ මේ ජන සංගරණයට ග්‍රාම නිලධාරීන්ට රුපියල් 30යි. 10න් එකකට අඩු මුදලක්. එනිසා ඒ අය ඉතාම සාධාරණ ඉල්ලීමක් ඉල්ලලා රුපියල් 65ක් දෙන්න කියලා. අස්වැසුම වැඩසටහනට එක නිවසකට රුපියල් 300ක් ගෙවන්න පුළුවන් නම් මේ සංගරණයට රුපියල් 30ක් ගෙවන්නේ ඇයි කියන ප්‍රශ්නය අපිට බරපතල විදියට එනවා. එතකොට මට අපේ අගමැතිතුමා ගැන සුබ පතන්නත් ඕනේ මම. අගමැතිතුමාට සුබ පතන්න ඕනේ. තමුන්නාසගේ වැය ශීර්ෂය බොහොම බරපතල විදියට අඩු කරලා. දැන් පහුගිය අවස්ථාවේදී මිලියන් 1310ක් වෙච්ච වැය ශීර්ෂය තමුන්නාස මේ අවස්ථාවේදී මට විනාඩියක් ඉල්ලා දෙන්න. මම තමුන්නාස ගැන හොම කියන්න හදන්නේ. මේ තමුන්නාස මේ
කාලය අවසන් ගර්මන්තුවා
මට විනාඩියක් දෙන්න. මම මේ මරගන්න මේ කියන්නේ තමුන්නාස මේ අවස්ථාවේදී ඒක මිලියන් 705කට අඩු කරලා බොහොම හොඳ පරමාදර්ශයක්. මම හිතන්නේ ජනාධිපතිවරයාගේ වැය ශීර්ෂය වැඩි වෙද්දී අගමැතිවරයාගේ වැය ශීර්ෂය අඩු වෙනවා. ඒ කියන්නේ අපිට හිතනවා තමුන්නාස ජනාධිපතිවරයාට පොඩි ඇටැක් එකක්ද, අභියෝගයක්ද, ජනාධිපතිවරයාට වඩා තමුන්නාස කැපිපෙනෙන්න ජනාධිපතිවරයාට පරමාදර්ශයක් වෙන්නද හදන්න කියන කාරණේ අපිට හිතනවා. හැබැයි ඒකම මට තමුන්නාස ගැන කියන්න දෙනවා. තමුන්නාස රොෂාන් රණසිංහ ඇමතිවරයා ගැන අරක හොඳ වගේම නරක ප්‍රකාශයක් කරලා තියෙනවා. තමුන්නාස කියලා තියෙනවා ඕනම කැබිනට් මණ්ඩලයක විනයක් නීතියක් තියෙන්න ඕනේ. රොෂාන් රණසිංහ ඒ විනය කඩම බුද්ධලේක. ඒ නිසා
ඒ නිසා
ඔහු ඒ කැබිනට් මණ්ඩලයෙන් අයින් කිරීම සාධාරණයි කියලා. එතකොට මම අහනවා රොෂාන් රණසිංහ මේ දූෂිතයින් එලි කරලා, වංචා එලි කරලා මේ රටේ තියෙන ඒ දූෂිත භාවයන් වෙනුවෙන් කතා කිරීම තුල
අවසන් කරන්න මන්තුමා අවසන් කරන්න
පුද්ගලයෙක් නම් නිහඬව කරපියාගෙන ඒ දූෂණ අනන්ත අප්‍රමාණ සිද්ධ වෙද්දි තමුන්නාසේ තමුන්නාසේගේ අගමැතිකම තියාගන්නවා වගේ අනෙත් ඇමතිවරු තමන්ගේ ඇමතිකම
බොමිසුදි මන්තුමා
තියාගෙන ඉන්නවා වගේ එතකොට ඒ ඉන්න වැරදි සියල්ල දැකමින් ඒ දූෂණයන් දැකමින් ඒවා වෙනුවෙන් නිහඬව ඉන්න එකද වීරකම ඒවා එළිදරව් කරලා ඇමති ගන්න මේ මොනෝ නැතත් කමන්නේ කියලා එළියට බහින එකද වීරකම කියනක මම තමුන්නාස්සගෙන් අහනෝ ඒ නිසා
බොරුසුති ගරුමන්තුමා
රනල් වික්‍රමසිංහ මහත්මයාට බය වෙලා තියෙන තරම මට පේන බව කියමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා බොරුසුති
බොරුසුති ගරුමන්තුමා මේ ළඟට සිවනේතුරේ චන්ද්‍රකාන්ත ගරු අමතුමා පුතුමාණන් විනාඩි 10ක කාලයක් තියෙනවා 10 minutes
சவுகி தலைமைதாங்கியம் தலைவர் அவர்களே, மாண்புமிகு பிரதமர் தினேஷ் குணவர்த்தன அவர்களுடைய அமைச்சின் தலைப்புகளிலே எனக்கு உரையாட்டு கிடைத்தமேற்று நான் மகிழ்ச்சி அடைகின்றேன். மாண்புமிகு பிரதமர் அவர்களும் எங்களுடைய சகோதர அமைச்சர்களான பக்கம்பர் அவர்கள், அசோக் பிரியந்த் அவர்கள் இந்த அமைச்சுகளை பொறுப்பேற்று மிக இக்கட்டான சூழலிலே தங்களுடைய பணிகளை சிறப்பாக செய்து வந்திருக்கிறார்கள். முக்கியமாக அவர்கள் மாவட்டம் மாவட்டமாக சென்று மாவட்டங்கள் இருக்கிற பல பிரச்சனைகளை தீர்த்து கொடுத்திருக்கிறார்கள். அதேபோன்று 2024 ஜனாதிபதி அவர்கள் சமர்ப்பித்திருக்கின்ற வரவு செலவு திட்டத்திலே பல விடயங்களை முடிக்கக்கூடிய சந்தர்ப்பங்களை உருவாக்கியிருக்கிறார்கள் என்று நம்புகிறேன். ஆகையால் 2024 நாங்களும் கிராமங்களுக்கு சென்று பணியாற்றி ஒரு சிறப்பான நாட்டை உருவாக்குவதற்கு பாடுபடுவோம். அதுக்கான ஒத்துழைப்பை மாண்புமிகு பிரதமர்களை உங்களுக்கு நான் தருவதற்கு தயாராக இருக்கிறேன். அதேபோன்று இயற்கை எங்களுக்கு ஒத்துழைப்பு வழங்க வேண்டும். உலகளாவிய யுத்தங்களும் முடிவுறுத்தப்பட்டு உள்ளகத்தில் ஏற்பட்டிருக்கிற பிரச்சனைகள் முடிவுறுத்தப்பட்டு இன்னும் ஒரு மக்கள் மத்தியிலிருந்து புதாகரமான பிரச்சனைகளோ அங்காங்கே குண்டுவெடிப்புகளோ இடம்பெறாத வண்ணம் எங்களுடைய பாதுகாப்பை பலப்படுத்திக் கொண்டு நாட்டை முன்னேற்ற நடவடிக்கை நீங்கள் உறுதியாக செயல்படுவீர்கள் நம்புகிறேன். அந்த அடிப்படையிலே நான் பொறுப்புமிக்க ஒரு பாராளுமன்ற உறுப்பினர் அடிப்படையிலே மட்டல மாவட்டத்தில் இருக்கிற சில விடயங்களை நான் இங்கு முன்வைக்க வேண்டும். என்றால் காலம் மிக சொற்பமாக இருப்பதன் காரணமாக எங்களுடைய மட்டக்களப்பு மாவட்டத்திலே உங்களுக்கு தெரியும் சுற்றுலாத்துறைக்கு மிக பங்களிப்பு செய்யக்கூடிய பழைய வெள்ளைக்காரர்களுடைய காலத்து கோட்டையிலே தான் கச்சேரி இயங்கிக் கொண்டிருக்கிறது. அதை விரைவாக நாங்கள் இடமாற்றம் செய்திருக்கிறோம். அதை மாற்றுவதற்கு சில நடவடிக்கை எடுக்கிற பொழுது இன்னமும் முழுமைப்படுத்துவதற்கு மண்டபத்தையும் அதேபோன்று ஏனைய தளபாட வசதிகளையும் தீர்த்து தர வேண்டும். விரைவாக தீர்த்து கொடுப்பேன் நம்புகிறேன். அதேபோன்று எங்களுடைய மாகாணத்திலே உங்களுக்கு தெரியும் உள்ளாட்சி மன்றங்கள் இயங்காத காரணமாகவும் மாகாண சேவை இயங்காத காரணமாகவும் ஆளுநர்கள் மத்தியில் இருக்கிற அதிகாரத்தை அதிகாரிகளை வைத்து இயக்க வேண்டியிருக்கிறது. இதிலே ஒரு விசேட கவனம் செலுத்த வேண்டும். கிழக்கு மாகாணத்தை பொறுத்த வரைக்கும் அதிகாரிகளுடைய தட்டுப்பாடு மிக நிரம்பவே வந்திருக்கிறது. குறிப்பாக முதலமைச்சருடைய செயலாளரும் ஒருவராக இருக்கிறார், உள்ளாட்சி மன்றங்களுடைய ஆணையாளராகவும் ஒருவர் இருக்கிறார். இப்படி எல்லா பதவிகளுக்கும் ஆக்டிங் கொடுக்கிற நிலைமைதான் ஏற்பட்டுக் கொண்டிருக்கிறது. இதை முடிவுறுத்துவதற்கு நீங்கள் சிறப்பான திட்டத்தை விசேடமாக அமுல்படுத்த வேண்டும். குறிப்பாக மாகாணங்களில் இருக்கிற அதிகாரிகளை அவர்களுடைய தகமை கேட்டால் போலே சரி செய்வதற்கான உடல் நடவடிக்கை அடுத்த ஆண்டில் எடுக்கிற பொழுது நிச்சயமாக எங்கள் கிராமங்களில் பணி செய்வதற்கு அது ஒத்துழைப்பாக வழங்கும். இல்லை என்று சொன்னால் கால இழுபடுகிற நிர்வாகத்தை செய்ய முடியாத சந்தர்ப்பத்தை உருவாக்கும் நம்புகிறேன். அதற்கு ஒரு நடவடிக்கை எடுப்பேன் நம்புகிறேன். அதேபோன்று உள்ளாட்சி மன்றங்களால் ஆரம்பிக்கப்பட்டு உங்களுடைய அமைச்சருடா நிதி வழங்கப்பட்ட ஒரு நூலகம் இன்னும் முடிவுறுத்தப்படாமல் இருக்கு. நான் ஏற்கனவே உங்களை பேசியிருக்கிறேன். அது இந்த நிதிக்கட்டிலே இடம்பெற்றதான் பார்த்தேன், காணவில்லை. இருந்தாலும் அதை உங்களுக்கு ஒதுக்கப்பட்ட மொத்தமான நிதியிலே அது ஒரு 250 million அளவிலே முடிவெடுத்த பொழுது விரைவாக அதை மக்கள் பாவனைக்கு கையெழுக்கலாம் நம்புகிறேன். அதேபோன்று மட்டக்களப்பு மாவட்டத்தில் இருக்கிற பொதுவான உற்பத்தி பிரச்சனை நாங்கள் இனங்கன்றிருக்கோம். அதற்கு நீங்கள் அதிகமான முக்கியத்துவத்தை கொடுத்து ஏனைய அமைச்சர்கள் உழைப்பிச்சு தலைமை தாங்குவே நான் நம்புகிறேன். அதேபோன்று எங்களுடைய மாவட்டத்தின் பல பிரச்சனைகள் இருந்தாலும் நான் சுருக்கமாக உள்ளாட்சி மன்றங்களுக்கு இருக்கிற பிரச்சனைகளை பற்றி சொல்ல வேண்டும். பக்கம்பர் அவர்கள் அதை காது கொடுப்பார் நம்புகிறேன். முக்கியமாக இந்த வெளிநாட்டு நிதி மூலங்கள் ஊடாக வருகிற நிதிகளை பயன்படுத்துவதிலே பல தடைகளும் தாமதங்களும் ஏற்படுகிறது. தேசிய அளவில் எடுக்கப்படுகிற கொள்கைகள் மாகாண மட்டத்திலே வந்து மாவட்ட மட்டத்தில் அமலாக்குற பொழுது பலவீனங்கள் ஏற்படுகிறது. குறிப்பாக உற்பத்தி துறை அதிகரிக்க வேண்டிய குளங்களை செய்கிற திட்டங்களாக இருக்கலாம், அல்லது உள்ளாட்சி நிறுவனங்களை பலப்படுத்தும் திட்டங்களாக இருந்தாலும் மூன்று வருட நாலு வருட திட்டங்கள் அந்த திட்டங்களை இழுத்து கொண்டு வந்து மூன்று வருட முடிகிற தருவாயிலே அதிகமான நிதிகளை செலுத்தி விரைவுபடுத்த எண்ணுகிற பொழுது இப்பொழுது மக்கள் பிரீதிகளும் இல்லாத பொழுது ஒரு கஷ்டமான சூழல் ஏற்பட்டு இருப்பதை நான் கருதுகிறேன். அதில் 24ஆம் ஆண்டு நாங்கள் மாவட்ட மாவட்டமாக ஒரு கூட்டங்களை நடத்தி அதை தீர்ப்பதற்கு நீங்கள் நடவடிக்கை எடுப்பீங்க நம்புகிறேன். அதுபோன்று இந்த பொறுப்புமிக்க சபையிலே எங்களுடைய மதத்தின் சார்பால் கட்சி நடத்துகிற ரவு ஹக்கீம் அவர்கள் இங்கு காணவில்லை. ஒரு முக்கியமான தேசிய ரீதியான ஒரு தலைவர் அவர்கள் பொறுப்பில்லாத ஒரு கருத்தை வெளியிட்டதை நான் அவதானித்தேன். உணவருந்துகிற பொழுது மட்டக்களப்பு மாவட்டத்தில் அரச அடக்குமுறை இருப்பதாக ஒரு கூட்டத்தில் அதை நான் முற்றாக மறுதளிக்க வேண்டும். அந்த மாவட்டத்தினுடைய அபிவிருத்தி குழு தலைவரின் அடிப்படையிலே இப்படியான ஒரு பொறுப்புமிக்க சபையிலே கருத்துக்களை தெரிவிக்கிற பொழுது மிக கவனமாக இருக்க வேண்டும். கௌரவ பிரதமர் அவர்களே, அவர் உங்களுக்கு தெரியும் அவருடைய அரசியல் வரலாறுகளை பற்றி. அவர்கள் முஸ்லீம் காங்கிரஸ் உருவாக்குற பொழுது ஆரம்பகால உறுப்பினராக இருந்து இன்று வந்தும் பயணித்துக் கொண்டிருக்கிறார். அவர்களுடைய அரசியல் உருவாக்கத்தின் பின்னர் தான் இந்த பிரதேச ரீதியான பிரிப்புகள், நிர்வாக பிரிப்புகள், பிரதேச செயலகங்களாக இருக்கலாம் அல்லது கல்வி வலயங்களாக இருக்கலாம், எல்லாமே பிரிக்கப்பட்டு சமூகங்கள் பிளவுபடுத்துவதற்கு அவர்களும் ஒரு காரணமாக அமைந்திருந்தார். கடந்த காலங்கள் அரசாங்கம் தொடர்ந்து இதை செய்து கொடுத்தார்கள். முக்கியமாக அவர்கள் இன்னும் தமிழ் தேசிய கூட்டமைப்போடு முணக்கமாக நடவடிக்கை எடுக்கிறார்கள். எங்களுடைய முன்னாள் அமைச்சர் நசீர் அவர்களை அகற்றுவதற்கு சுமந்திரன் அவர்களும் அவருடைய கட்சி செயலாளர்கள் ஒன்றாக பயணிக்கிறார்கள். இங்கு வந்து கல்முனையிலே ஒரு அக்கவுண்டனை, ஒரு கணக்காளர் நியமிக்கிற விடயத்துக்கு ஒரு விளக்கப்பாடு இல்லாமல் பாராளுமன்றத்திலே கூக்குரல் இடுகிறார்கள். அதேபோன்று அவர் மட்டக்களப்பு மாவட்டத்தை பிரியப்படுத்தாத, அவர் அறியாத பல விஷயங்களை சொல்லியிருந்தார். கௌரவ பிரதமர் அவர்களே, மட்டக்களப்பு மாவட்டத்தில் உங்களுக்கு தெரியும் கோர்லைப்பற்று வடக்கு என்பது மிக தொன்மையான ஒரு பிரதேச செயலகம். அதிலே புனான ஈஸ்ட் என்பது மகாவலிக்கு ஒதுக்கப்பட்ட காணிகளும் உத்தியோரமா மனவிலாக, அதாவது கெசட் பண்ணப்பட்ட பாதுகாக்கப்பட வேண்டிய காடுகளா இருக்கிற ஒரு பிராந்தியத்திலே அவர் சொல்லுகிறார் காரமுனை என்ற ஒரு ஜிஎஸ் டிவிஷனை தர வேண்டுமா. நான் இந்த உயரிய சபையில பொறுப்போடு சொல்லுகிறேன், இவர்கள் மதத்தின் பெயரால் நிர்வாகம் செய்ய முனைகிறார்கள். இதை நீங்கள் இவர்களுக்கு தீர்வுகாண வெளிக்கிட்டால் எல்லாருமே நீங்கள் துண்டு துண்டாக மத ரீதியாக நிர்வாகங்களை செய்ய வேண்டிய ஒரு துப்பாக்கி நிலைக்கு நாடு தள்ளப்படும். ஆகையால் இங்கிருக்கிற அதிகாரிகள் ஒரு விசேட குழுவை நியமித்து அங்கு சென்று அவதானித்து பாருங்கள். கோர்லை வடக்கு பிரதேச செயலத்துக்குரிய இடத்திலே ரஜிதனே என்கிற ஒரு நிறைவு நடந்தது. அதே போன்று மட்டக்களப்பு மாவட்டத்தில் 5 கிராம சேவர் பிரிவுகள் இன்னமும் கெஷட் பண்ணாமல் இயங்கிக் கொண்டிருக்கிற துப்பாக்கி நிலைமை இருக்கிறது. அது மாத்திரமில்ல, அவர் சொல்லிய ஓட்டமாவடி அல்லது கோரளை மேற்கு, கோரளை பெஸ்ட், கோரளை சென்ட்ரல், இரண்டு பிரதேசங்களுடைய தூரத்தை நீங்கள் இப்பொழுது கூகுளில் பார்த்தால் கூட தெரியும், 1 கிலோமீட்டர் இடைவெளியில் 2 பிரதேசங்களும் இருக்கிறது. ஆகையால் மட்டக்களப்பு மாவட்டத்தினுடைய பெரும்பான்மையான வாக்குகளை பெற்றேன். அங்கிருக்கிற முஸ்லீம் மக்களுடைய பிரச்சனைகளை நான் அறிவேன். அவர்களுக்கு நிர்வாகியான பிரச்சனைகளை நாங்கள் தீர்ப்பதற்கு முன்னிப்போம் என்ற அடிப்படை நான் உறுதியாக சொல்ல விஷயம் என்னவென்றால், 8-8-16 கிராம சேவர் பிரிவுகளுக்கு 2 பிரதேச செயலகங்கள் தேவையில்லை. 1 பிரதேச சேவையிலேயே நிறுவி அங்கு மக்களுக்கு இருக்கிற காணி பங்கீட்டில் இருக்கிற பிரச்சனைகளை நாங்கள் நிர்வாக ரீதியாக, அல்லது அசோக பிரியந்த சொன்னது போல பிரதேச செயலாளரோடு இணைந்து அதற்கான பேலத்திட்டத்தை முன்வைத்து தீர்த்து கொடுக்க வேண்டுமே ஒழிய இவர்கள் அவர்களுடைய அரசியல் தீர்மானத்துக்காக எடுக்கிற முடிவுகளை எல்லாம் அமுலாக்கப் போனால் நாடு இன்னமும் இருக்கிற பிரச்சனைகளை தாண்டி வேறு ஒரு திசையிலே செல்லக்கூடிய வாய்ப்புகள் ஏற்படும் என்று உறுதியாக கூறுகிறோம். ஆகையால் ஒரு பொறுப்புமிக்க அரசாங்கம் என்ற அடிப்படையிலே பொறுப்பான கருத்துக்களை நாங்கள் சொல்ல வேண்டும். அதேபோன்று ஹக்கீம் போன்ற தலைவர்கள் இந்த உயரிய பாராளுமன்றத்திலே அரசியலுக்காக எதையும் பேசி கிராமங்களிலே வாழுகிற மக்களுக்கு குழப்பங்களை உண்டு பண்ண கூடாதென சொல்லி முடித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம்.
Thank you, Minister. மீளகட்ட கஜேந்திரகுமார் பொன்னம்பலம் கருமந்தோபுத்துமான வினாடி 12 காலத்தின 12 minutes.
Thank you very much, Honorable Presiding Member. I wish to raise only a few matters, Honorable Prime Minister. First is a matter that has generally been spoken of by both the Tamil and Muslim members of Parliament. In fact, I asked Honorable Yadamini whether I can meet you sometime to discuss this matter. This is with regards to the Ampara district, Kalmune North Divisional Secretariat, Honorable Prime Minister, the in 1989, this Kalamunai North was recognized as a new AGA division. And then thereafter, on the 28th of the 7th month in 1993, it was a cabinet approval was obtained for it to be made a divisional secretary. And it has been, in fact, functioning as such, except for the accounts, an accountant and the land department have not, in fact, been transferred. So Kalamunai at the moment holds that, but for all other purposes, it is recognized and is in fact functioning, if you look at the card also, as a fully fledged divisional secretary, secretariat. I mean, here the problem is, Honorable Prime Minister, there is a lot of political pressure that is being brought now, that I am aware of, to try and downgrade that into a sub-office, which in fact it is not. And one of the key sort of you know, tactics that is being used is this prevention of the appointment of an accountant and to transfer the land office from the current Kalamunai Divisional Secretary to the Kalamunai North. I therefore, Honorable Prime Minister, humbly request you to intervene in this matter. Honorable Rauf Hakim, in principle, said that he is not, or his party is not opposed to forming or recognizing this Kalamunai North Tamil Divisional Secretariat. But he said that it must be done after after the boundaries are re-looked at. Now, this story of these boundaries being re-looked at has been going on for years and years, for decades. Surely, that is not a reason to prevent this appointment of an accountant and the land office to be moved, and for the divisional secretariat of Kalamunai not to be functioning fully as such. In fact, by allowing it to function as a fully-fledged divisional secretariat, I think that will then give the impetus for our Muslim colleagues representing the Ampare district to move in the matter with regards to redrawing some of these boundaries. We in principle agree that some of these boundaries have to be redrawn, but that is not a reason to delay appointing this accountant and moving the land office. And Honorable Prime Minister, if you take right now, 1.5 months of vouchers have not been issued by the Kalamunai Divisional Secretariat because the monies are kept in the Kalamunai office. And this, you know, there is a deliberate sort of political interference. For 1.5 months, these people are without vouchers being issued. So I think it is extremely unfair for this matter to be dragged on. The president, when he was prime minister, in principle, you would recall, agreed to appoint an accountant. There is no reason whatsoever to delay that. The redemarcation of boundaries, we will cooperate to make sure that it is done as soon as possible after the Kalamunai North Divisional Secretariat is fully functional. The second point that I wish to bring up, in 1983, Honorable Prime Minister, there was a circular that is providing relief to public officers, officers in the local government service and officers in local government corporations who are deprived of employment due to situation that prevailed in the country after July 1983. Now, this was both with regards to the Northeast, it was to do with the Sinhala members of the civil service, and then outside the Northeast, it was the Tamils who were primarily affected. Now, this particular circular has been extended repeatedly. I believe it is still relevant. But unfortunately, those who got affected due to the war up to 2009 have sought relief under this scheme and in the Northeast, and still nothing is being processed. And I think that is completely unfair, Honorable Prime Minister. their salaries, there is no they're still not being given the necessary salary rises. Their service for that period has not been counted. Increments, all of that has been denied them, and therefore I ask you to intervene in this matter. I don't blame the ministry officials, but at some administrative level, I believe that there is you know, complete sort of lackluster approach to these applications. The one last matter, Honorable Prime Minister, since you are the Minister for Public Administration, you know, for the last week, ending on the 27th, we have been commemorating this Great Heroes Day week. And you will admit, Honorable Prime Minister, despite our differences in opinions with regards to the LTT and with regards to politics in general, if you look at those events, there is nothing about the LTT there. It is simply publicly people coming together to mourn their dead. There is no LTT paraphernalia. In fact, the police, due to some government instructions, have approached courts right through the northeast. And except for the courts in Sampur in Trincomalee, all other courts permitted the commemoration, provided that there is no overt LTT paraphernalia involved and a promotion of the LTT as such. And in fact, you know, these events have been taking place over the last several years. There has been no LTT ideology or anything of that sort being shown. Now, two matters. One is that still there are, in areas which are government lands where these cemeteries were created, either the government is refusing to allow these people to go and you know, go to that area and commemorate, or these the military, one of the three forces, have occupied that land, and they are refusing to vacate. There are private lands that also, because they were used as these cemeteries, that the government has subsequently occupied through the military, and they are refusing to vacate them. Now, Honorable Prime Minister, you know, the Human Rights Commission of Sri Lanka recommended in 2015, during that era, that even if it was LTT, that every single family member and people have a right to be remembered. And that is the law. We are talking about, you know...
Honourable Member, you are last 2 minutes.
We are talking about reconciliation. We are talking about... you know, having transitional justice. You're talking about a Truth and Reconciliation Commission, which is part of the transitional justice process. Commemorating the dead is the fifth pillar of transitional justice. So surely to deny this, I think, is extremely unfair. I request you, Honorable Prime Minister, you must intervene. This is a humanitarian matter. These lands must be released so that these people can... I mean, there are bodies buried there. You see, we are trampling on those bodies. I don't think that is I don't think that is humane by any circumstances. I appeal to you, for you personally, to intervene and to have these lands released. You can put conditions. You can put conditions like the way the court has put conditions with regards to commemoration. I don't think that is not going to be a major issue for us. But to prevent it year in and year out, and to continue the traumatization of that people, I think it's just not on, Honorable Prime Minister. And I ask you, as the minister in charge under the for the divisional secretaries, because it is under them that these lands come, particularly the government lands, I ask you to intervene in this matter. And to give relief to those suffering parents and family members. Thank you.
Thank you very much. මීළඟට රොහිනි කුමාරි නව කාර්යරත්න ගෞරව මන්ත්‍රීතුමිය ඔබතුමීට විනාඩි 11ක කාලයක් තියෙනවා.
ස්තුතියි ගරු මුලස්සනේ මන්ත්‍රීතුමනි. අද විශේෂයෙන්ම මේ සභාවේ අවධානය මම යොමු කරන්න කැමතියි අපේ රටේ නැගීම ප්‍රගතිය ඒ වගේම බිඳ වැටීම වෙත දැඩි බලපෑම් කරන්න පුළුවන් විශේෂ ක්ෂේත්‍රයක් ගැන මම කතා කරන්න කැමතියි. ඔබ අසා තියෙන ප්‍රකට කියවනකට ඔබේ අවධානය යොමු කරන්න මම කැමතියි. WD Dunham කියනවා, "If ever our civilization collapses, it will be mainly due to the breakdown of administration," කියලා කියනවා. ඒ කියන්නේ අපගේ ශිෂ්ටාචාරයේ බිඳ වැටෙන්න නම් ඒ පරිපාලනයේ බිඳ වැටීම නිසා බව කියලා එතුමා කියනවා. මේ කියමන මම අපේ ලංකාවට ආදේශය කරන්න මම කැමතියි මේ වෙලාවේ. මම විශේෂයෙන්ම අද කතා කරන්නේ මේ උත්තරීතර සභාවේ අර විශේෂ කුටිවල රැඳෙමින් මෙම සාකච්ඡාවට සවන් දෙන රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේ ඇතුළු අද කතා කරන අමාත්‍යාංශවල රාජ්‍ය නිලධාරීන්ටත් එක්කයි. මොකද මම කැමති ඔවුන්ගෙන් විශේෂ ඉල්ලීමක් කරන්න. ඒ තමයි ඔබට එළඹෙන සති අන්තයක නිවාඩුවක් හම්බෙනවා නම් කරුණාකරලා මේ රට බංකොලොත් කරන්නට අදාළ වෙත්ත වගේ කියුත්තන් නම් කරන ලද SCFR අංක 195 එළිරක් 20/22 දරන අංක සහිත ශ්‍රේෂ්ඨාධිකරණ නඩු තීන්දුව කියවන්න පටන් ගන්න කියලා මම ඉල්ලා සිටිනවා. විශේෂයෙන්ම දේශපාලන අධිකාරියේ කවර ස්ථාවරයක් දරුවත් යටත් පිරිසෙන් රටේ දිශානතිය ගැන තීරණාත්මක මැදිහත්වීමක් දැක්විය යුතු නිලධාරීන් නිහඬ වීම තරම් ශාපයක් සහ අපරාධයක් රටකට තවත් නැහැ. එම නඩු තීන්දුවේ 53 සහ 54 යන පිටුවල ඉතා පැහැදිලිව දක්වලා තියෙනවා වෙනත් ශ්‍රේෂ්ඨාධිකරණ නඩු තීන්දුවක් උපුටවලා දක්වමින් සුගතපාල මෙන්ඩිස් නද සුප්‍රා තිලකවර්ධන යන නඩුවේ ඇති කරුණු උපුටා දක්වමින් මෙහෙම කියනවා, "Public officials must exercise executive and administrative power subject to the rule of law and for the long-term sustainable development of the country and for the larger benefit of the people," කියලා. ඒ කියන්නේ සරලව කිව්වොත් රාජ්‍ය නිලධාරීන් රටේ තිරසාර සංවර්ධනයේ සහ ජනතාව වෙත ඉහළ ප්‍රතිලාභ ලබා දීම සඳහා නීතියේ ආධිපත්‍යයට යටත්ව රජයේ නිලධරයන් තමන්ගේ විධායක හා පරිපාලනමය බලය උපයෝගී කරගන්න අවශ්‍යයි කියන එක. අද මේ රටේ මිනිසුන්ගෙන් ඇහුවොත් මේ රටේ පරිපාලන සේවය මේ කියන විදිහට යටත් වෙලා ඒ කියන කොන්දේසිය ඇතුළුව වැඩවත් කරනවා කියලා හිතනවාද කියලා ඔබතුමන්ලා හිතලා බලන්න. දැන් ඔබේ හෘද සාක්ෂියට තට්ටු කරලා බලන්න, මේ රටේ 155ක් තියෙනවා පවුල් ඒකක. මේ කුටුම්බ ඒකක වලින් සියල්ල පාලනය වෙන්නේ ඔබගේ දායකත්වය ඇතුව. මං අහන්න කැමති මේ පවුල් වලින් කීයක් අද කාලා බීලා සතුටින් ඉන්නවද කියන එක හෘද සාක්ෂියට තට්ටු කරලා මේ රටේ පරිපාලන සේවයේ අයත් අහන්න ඕනේ. මොකද 225ටම ඇඟිල්ල දික් කරනවා ඇමතිවරු හොරු කියනවා. හැබැයි කිසිම ඇමතිවරයෙකුට මේ පරිපාලන නිලධාරියෙකුගේ සහයෝගය නැතුව හොරකම් කරන්න බැහැයි කියන එක මේ රටේ ජනතාව දන්නවා. ජනගහනයෙන් 70%ක් ප්‍රමාණයක් දරිද්‍රතාවයෙන් පෙරෙනවා. විශේෂයෙන්ම දරිද්‍රතා රේඛාවට ලං වෙලා ජනගහනයෙන් 70%ක් ඉන්නවා. ඒක පරිපාලකයන් විදිහට මං හිතන්නේ අපි රටක් හැටියට බය වෙන්න ඕනි, ඒ වගේම ලැජ්ජා වෙන්න ඕනි, ඒ වගේම පසුතැවෙන්න ඕනි කාරණාවක් නෙවෙයිද කියන එක මම මේ ගරු සභාවෙන් අහනවා. මේ රටෙන් 70%ක් දරිද්‍රතාවයෙන් පෙළෙනවා කියන එක අපි හැමෝම දෙසරයක් හිතන්න ඕනි. පරිපාලන ක්ෂේත්‍රය තුල තවත් ගැටලු කීපයක් මම මේ වෙලාවේ කතා කරන්න කැමතියි. ඒකේ පළවෙනි දේ තමයි සුදුස්සාට සුදුසු තැන නොලැබීම. සිලෝන් සිවිල් සර්විස් කියන එකේ ඉඳලා ශ්‍රී ලංකා ඇඩ්මිනිස්ට්‍රේටිව් සර්විස් කියන එකට පරිවර්තනය වෙච්ච කාලයේ ඉඳලම මේ පරිපාලන සේවයට එන්න තිබ්බ සුදුසුකම් හැටියට අපි දැක්කේ ජ්‍යෙෂ්ඨත්වය, එහෙම නැත්නම් දේශපාලන තියෙන ලැබැඳියාව. ඒක පමණයි පරිපාලකයෙක් එහෙම නැත්නම් අමාත්‍යංශයේ ඉහළ තලයේ නිලධාරියෙක් වෙන්න තිබුණු සුදුසුකම. දේශපාලන පක්ෂ වුණත් මේකෙන් පිට ගිහිල්ලා වැඩ කරන්න කැමති වුණේ නැහැ. ඒක ඒ අයගේ මැතිවරණ වලට සිද්ධ වෙන්න පුළුවන් අලාභයක් හින්දා. එනිසා මෙවැනි පසුබිමකදී මම ඉතා සතුටින් කියන්න කැමති ගරු කාරක සභාවේ සභාපතිතුමනි සජිත් ප්‍රේමදාස නායකතුමාගේ මඟ පෙන්වීමෙන් අප අවසන් වරට ප්‍රකාශයපත් කරපු හැම ප්‍රතිපත්ති ප්‍රකාශනයකම අපි ඉතා වැදගත් කරුණක් සඳහන් කරා. ඒක තමයි රාජ්‍ය නිලධාරී තන්ත්‍රයේ මෙරට ක්‍රියාත්මක විය යුත්තේ කුසලතා ත්‍රන්තමය පදනමක් මත, එහෙම නැත්නම් මෙරිටෝක්‍රසි කියන එක මත කියන එක අපි බය නැතුව කියනවා. අපි ඒක ඉදිරිපත් කරලා තියෙනවා කියලා. ඒ වගේම අමතක කරන්න එපා, මේක ඉතාමත් සාතිශය ඛේද ජනක අවස්ථාවක් කියනක. අප රටේ බංකලොත් වේ කරන්න වැඩිම දායකත්වයක් දීලා තියෙන්නේ අමාත්‍යංශ හෝ වෙනත් සේවා ආයතන හොබවන විධායක හා මාණ්ඩලික නිලධාරීන්ටත් වඩා සංස්ථා මණ්ඩල වගේම අධිකාරි හොබවන ලද අදම සභාපතිවරුන් සහ විධායක නිලධාරීන්ගෙන් කියනක. ඒක නිසායි අද බොහෝ ආයතන අද බංකොලොත් තත්ත්වයට පත් වෙලා තියෙන්නේ. ඒවට පත්කරෙත් දේශපාලන හිතවත්කම් මත ඒවා මුල් කරගෙන. එනිසා අපි හැකියාවට සුදුසු ඇගයීම් පටිපාටියක් හඳුන්වා දෙන්න ඕනේ. ජ්‍යෙෂ්ඨත්වය එකම නිර්ණායකය කරගන්න අවශ්‍ය නැහැ. දේශපාලන හිතවත්කම එකම නිර්ණායකය කරගන්න අවශ්‍ය නැහැ. ඊට දෙවෙනි කරුණ හැටියට මම මේ වෙලේ කියන්න ඕනේ, ලොව අන් කිසිම රටකටවත් නැති තරම් රාජ්‍ය සේවයක් අසාමාන්‍ය ලෙස ප්‍රසාරණය වෙලා තියෙනවා අපේ රටේ. ඉලක්කමක් හැටියට කිව්වොත් 16,62,000ක් විතර ඉන්නවා මං හිතන්නේ ගරු අගමැතිතුමනි රාජ්‍ය සේවයේ. 125,000ක් ඉන්න ජනගහනයක් ඉන්න රටක ඒ තරම් රාජ්‍ය සේවයක් එන්න එක හේතුවක් තමයි දේශපාලන පත්වීම් ලබා දීම. මේවා දේශපාලනයේ ජනප්‍රිය තීන්දු වුණා ඒ කාලේ. අන්න ඒ නිසා තමයි අද මේ තත්ත්වයට ඇවිල්ලා තියෙන්නේ. මම කියන්නේ නැහැ මේ වෙලාවේ මේ ඉන්න රජයේ නිලධාරි බෙල්ලෙන් අල්ලලා එළියට දාන්න ඕනි කියලා. එහෙම නෙවෙයි, අපිට පොදු ජාතික ප්‍රතිපත්ති තියෙන්න ඕනේ. දැන්වත් අපි හරි ට්‍රැක් එකකට වැටිලා මේ රටට සිස්ටම්ස් ගේන තැනකට එන්න ඕනි. එහෙම නැති වුණොත් වෙන්නේ තව අවුරුදු 50ක් ගිහිල්ලත් අපිට කියන්න වෙන්නේ අපි තවත් බංකොලොත් වෙනවා කියන එක. ඒ නිසා දැන්වත් අපි මීට අදාළ පොදු ඇගයීම් සහ ජාතික ප්‍රතිපත්තියක් නිර්මාණය කරගන්න ඕනේ කියලා මම කියන්න කැමතියි. 60 දශකයේ මේ රටේ සම්මානයට පාත්‍ර වෙච්ච විශිෂ්ට නවකතාවක් තිබුණා. ඒකේ නම පෙත්සම. ඒක ලිව්වේ කෘතහස්ත පරිපාලකයෙක් වන ලීල් ගුණසේකර මහතා. ඒ නවකතාවේ අවසන් භාගයේ මෙහෙම තියෙනවා, උඩ බැලුවත් නිල් අහස පෙනෙන්නේ, බිම බැලුවත් මහ පොළොවේ පෙනෙන්නේ, මේ දෙක මැද්දේ අපි තෙරපෙන්නේ, අයියනි දෙවියනි ඇයි නොබලන්නේ කියලා. මේ එදා වන්නියේ තිබ්බ ජනයා විඳපු පීඩාව ගැනයි කතා කරේ. ඉතින් දිනකට 2,00,000 කන බහුතරයක් ඉන්න රටක දැන්වත් අපි හිතන්න ඕනේ මේ රාජ්‍ය සේවයේ මේ අසාමාන්‍ය ව්‍යාප්තිය මොන විදිහටද පාලනය කරගන්නේ කියලා. ඒකේ තීරකයන් වෙන්නේ ඔබ, තීන්දු ගන්නේ ඔබ. මම උදාහරණ දෙකක් කියන්නම්. මේ රටේ සංවර්ධන නිලධාරීන්ට ගැටලුවක් තියෙනවා. මොන දේශපාලන තීන්දුවට හෝ මොන තීන්දුවක් මත හරි දැන් මේ වෙනකොට සංවර්ධන නිලධාරීන් අරන් තියෙනවා. ඒකෙන් කොටසක් ගරු මන්ත්‍රීතුමනි දාලා තියෙනවා අධ්‍යාපනයට. සංවර්ධන නිලධාරීන් හැටියට මේ රටේ අධ්‍යාපන ශාස්ත්‍රයේ ගුරුවරු 40,000ක හිඟයක් තියෙනවා. අවුරුදු 3ක් මේ අය උගන්වනවා උපාධිධාරීන්. එතකොට මේ අමාත්‍යංශ අතර එකඟතාවයක් නැහැ. මේ රාජ්‍ය සේවයේ හකුලුවා ගන්නත් ඕනි නම් මේ ඉන්න සුදුසුකම් තියෙන අය මේ අධ්‍යාපනයේ මේ තියෙන හිඟය පියවන්න යොදාගන්නේ කොහොමද කියන එක. ඒ වගේම මම තව කාරණාවක් කියන්න ඕනේ, කලමනාකරණ සේවා නිලධාරීන්ගේ ගැටලුව.
ගරු මන්ත්‍රීතුමනි, ඔබතුමනි තමයි විනාඩි දෙකක් කාලයක් තියෙනවා.
උසස් වීම ක්‍රමය අහෝසි කරලා තියෙනවා. චක්‍රලේඛාංක 22.086/315.03 කියන එක තුල ලබා දීපු. ඒ නිසා මම මේ ගැටලු ගණනාවක් ඒ අයට තියෙනවා. ඒ නිසා මේ කියලු කිසිම වෘත්තිකයෙක් මේ වෙනකොට තෘප්තිමත් නැහැ. රාජ්‍ය සේවයේ හකුලවා ගන්න නම් මේ වගේ ප්‍රශස්ත තීරණ ගත්තොත් මං හිතන්නේ කාගේවත් හිත රිදවන්නේ නැතුව මේවා කරන්න පුළුවන්. ඊළඟට රාජ්‍ය සේවයේ අකාර්යක්ෂම බව පිටු දකින්න අපි දැනට සිදු කර තියෙන පළදායි මට්ටමේ මෙහෙයුම් මොනවාද කියලා මේ උත්තරීතර සභාවෙන් අපි අහනවා. මං නිලධාරි මහත්වරුන්ගෙන් අහනවා, අපි සමෘද්ධිය නිවැරදිව දුන්නද, අස්වැසුම නිවැරදිව දුන්නද, සහනාධාර නිවැරදිව දුන්නද, සංවර්ධන ව්‍යාපෘති අපි නිවැරදිව කළාද? දැන් විල්ගමුව නගරයේ ප්‍රශ්නේ අරගත්තොත් එහෙම ගරු අගමැතිතුමනි, එවකට හිටපු දේශපාලන අධිකාරිය ඒ විල්ගමුවේ නගරයේ අයත් එක්ක ඇතිවෙච්ච ගැටීම නිසා ප්‍රාදේශීය ලේකම්වරයත් එක්ක එකතු වෙලා වැරදි තීන්දුවක් හැදුවා. අදටත් ඒ නගරයේ මිනිස්සු දුක් විඳිනවා. ඊළඟට මහවැලි ඉඩම් කොහොමද පිට ගියේ ලේකම්තුමා ඇතුළු ඒ පරිපාලන නිලධාරීන්ගේ උදව්වක් නැත්නම්? එනිසා මේ වෙනදා පරිපාලන රාජ මේ කරපු දේවල් ඉදිරියටත් කරනවා නම් අපේ රට ඉස්සරහට ගෙනියන්න විදිහක් නැහැ. ඊළඟට මම විනාඩියක් අරන් කියන්න ඕනේ, ස්වදේශ කටයුතු අමාත්‍යංශය කියන්නේ ගරු අගමැතිතුමනි, විදේශ කටයුතු හැර සියල්ල රටක සුදේශ කටයුතු අමාත්‍යංශයට අයිති. එහෙම තමයි නිර්වචනේ තියෙන්නේ. ඇත්තටම අද මොකද වෙලා තියෙන්නේ කියන එක මම අහන්න කැමතියි. අර පැණිවරක ඝටත් හෙන ගහලා වගේ තත්ත්වයක් තියෙන්නේ. දැන් අපි දන්නවා මේ පූර්ව මැතිවරණ සමයේක අපි ඉන්නේ. ඒත් ඡන්ද විමසුමක් නැහැ. මේ රටේ ජනසම්මතවාදී පියවරුන් සේසිත එමෙතුවරුන් ලද බොළඳ බිරිඳුන් වගේ හැසිරෙනවා අපි දකිනවා. ඒ නිසා මම නැවත වතාවක් විශේෂ භාරගරු එමෙතුමාගෙන් ඉල්ලා සිටිනවා පළාත් පාලන නොමිනේෂන්ස් වලට රජයේ නිලධාරීන්ව යොදාගත්තා. ඒ අයට අද දැඩි දුෂ්කරතාවයන්ගෙන් පෙළෙනවා. මම විශේෂයෙන් අධ්‍යාපනය ගැන ගන්නම් ගුරුවරු ඡන්දෙ ඉල්ලන්න ආපු අය ඒ පාසලෙන් ගිහින් දාලා තිනවා වෙනත් පාසල් වලට. ඒ විෂයයට හිටපු එකම ගුරුවරයයි. එතකොට ඒ ඡන්දෙ ඉල්ලන්න ඒ නිලධාරියා ඉදිරිපත් වීම නිසා ඒ පාසලේ ඒ විෂය අද ඒ දරුවන්ට ඉගෙන ගන්න.
ඔබතුමේ කාලය අවසන් වෙනවා ගරු මන්ත්‍රීය.
ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා ඒවා සම්බන්ධයෙන් නිවැරදි තීන්දුවක් ගන්නයි කියන එක මම ඉල්ලා සිටිනවා. අවසාන වශයෙන් ගරු සභාපතිතුමනි මම තව දෙයක් කියනවා. ඔබතුමාට මතක ඇති අපි පළාත් පාලන සභිකයන් අඩු කරන්න කියලා කමිටුවක් පත් කරලා වාර්තාවක් හැදුවා මහින්ද දේශප්‍රිය මැතිතුමාගේ ප්‍රධානත්වයෙන්. දැන් මේ වෙනකොට ඒ කමිටු වාර්තාව හදලා ඉවරයි. මම ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා මේක එළියට දාන්න. මොකද මේවා මහජන බදු මුදලින් ක්‍රියාත්මක වෙච්ච කමිටු. මේ වාර්තාව
අවසන් කරන්න මන්තුමිය
අවසන් කරනවා. එළියට දාන්නේ නැත්තේ මේක දැම්මට පස්සේ පළාත් පාලන මැතිවරණයේ තියන්න වෙයි කියන බිය නිසාද කියලා. ඒ නිසා මේක ජනගත කරන්න. මේක එළියට දාන්න නැත්තම් අඩුමතරමේ අමාත්‍යංශයේ වෙබ්සයිට් එකේවත් මේක දාන්නයි කියන එක මම මේ වෙලාවේ ඉල්ලා සිටින්. අවස්ථාව ලබා දීම සම්බන්ධයෙන් ස්තුතිවන්ත වෙනවා.
බොහොම ස්තුතියි ඔබතුමියට. මීළඟට ගුණතිලක රාජපක්ෂ කරුමන්තෝ ඔබතුමාට විනාඩි 10ක් කාලයක් තියෙනවා.
මූලාසනේ හබලන ගර්මන්තිතුමනි, රටේ දෙවැනි පුරවැසියා හැටියට පක්ෂ විපක්ෂ කාගේ ගෞරව අදරයට පත්වෙච්චි අපේ අග්‍රමාත්‍යතුමාගේ අමාත්‍යංශ යටතේ වචනාදයක් කතා කරන්න ලැබීමත් මම භාග්‍යයක් කොට සලකනවා. විශේෂයෙන් එතුමා අපේ අනේක අමාත්‍යංශවලට ආදර්ශයක් වෙන ආකාරයට එතුමාගේ වැසීසේ රජයට බරක් වුණු ඒ වැසීසේ එතුමා ගොඩක් අඩු කරලා තියෙනවා. ඒ පිළිබඳව ගොඩක් සතුටු වෙනවා. වගේම අනික් අමාත්‍යංශයත් ඒ අනුගමනය කරනවා නම් වඩා හොඳයි කියන එක මම මේ වෙලාවේදී මතක් කරනවා. ඒ වගේම මම දන්නවා අග්‍රමාත්‍ය නිල නිවාසය මහනුවර තියෙනවා. මම නම් දැක්කේ නැහැ එතුමා කවදාවත් එළ නිවාසයේ ඉන්නවා. ඒ නිසා ඒ නිල නිවාසයේ නඩත්තු කරන්න යන මුදලත් ඉතුරු ඇති කියලා මම විශ්වාස කරනවා. එතුමා තමන් තියෙන නිල වශයෙන් තියෙන දේවල්වත් පාවිච්චි කරන්න ඇති බව මට එකෙන් පේනවා. නිසා එතුමා ගැන කතා කරනකොට විශේෂයෙන්ම රජයේ බාර දූර අමාත්‍යංශ කීපයක් තමයි එතුමාට එක්කව වෙලා තියෙන්නේ. ඒ අමාත්‍යංශය එතුමාට සහයක් දෙන්න හද හොඳ රාජ්‍ය ඇමතුරු දෙන්නෙක් ඉන්නවා. ඒකට අපි කියන්න ඕනේ නිතරම අපිත් එක්කත් නවක මන්ත්‍රීවරු හැටියට බොහොම සුහදව කතා බහ කරලා එතුමාගේ වැඩ රාජකාරී වලට ලොකු ශක්තියක් දෙන අපේ ජානක වක්කුමර ඇමතුමත් අශෝක ප්‍රියන්ත ඇමතුමත් ඔතුමාට සහය දෙමින් ලොකු කාර්යභාරයක් ඉෂ්ට සිද්ධ කරන බවත් අපි මේ වෙලාවේදී මතක් කරන්න ඕනේ. එතම ඔබතුමාගෙන් විශේෂයෙන්ම ඉල්ලා සිටින්නේ 1987 අංක 15 දරන පළාත් පාලන පනත. මමත් පළාත් පාලනයේ හිටපු මන්ත්‍රීවරයෙක් සභාපතිවරයෙක් විපක්ෂ නායකයෙක් හැටියට ඔබතුමාගෙන් ඉල්ලා සිටින්නේ අපි හැමදාම දිස්ත්‍රි සම්බන්ධීකරණ කමිටුවට ගියපහම ඒ නැගෙන ප්‍රශ්නයක් තමයි පළාත් පාලන ආයතනවල සභාපතිවරුන් මන්ත්‍රීවරුන් විශේෂයෙන්ම පළාත් පාලනයේ තියෙන නීති රීති අදට ගැලපෙන්නේ නැහැ කියන එක තමයි එය නිතරම කියන්නේ. ඒ නිසා උදාහරණයක් වශයෙන් සෙනසුරාදා ඉඳලා ආයතන වහපුවාම ඒ දවස් දෙකේ තමයි වැඩියෙන්ම අනවසර ඉදිකිරීම් ඉදි කරන්නේ. ඉතින් මේවට ක්‍රියා කරන්න තියෙන නීතිය කොහොමත් ප්‍රමාණවත් නැහැ. ඉතින් මේක සංශෝධනය කරන්න කියන එකයි මම ඉල්ලා සිටින්නේ ඔබතුමා ඒ පිළිබඳව. මේ වෙනකොට පළාත් පාලන නීති සංශෝධනය කිරීම සඳහා මන්ත්‍රී අනුකමිටුවක් පත් කරලා තියෙනවා. ඒක පිළිබඳ මගේ ප්‍රසාදයේ හිටපු සභාපතිවරයෙක් හැටියට ඒ කමිටුව මගින් පළාත් පාලන නීතිය වර්තමානයට ගැලපෙන ආකාරයට සංශෝධන ගෙනල්ලා මේ කමිටුව තුලින් අලුතින් ඒ පනත සංශෝධනය කිරීම පිළිබඳවත් ඒ යෝජනා පිළිබඳවත් විශේෂයෙන්ම අපේ ස්තුතිය ඔබතුමාට පිරිනමනවා. ඒ වගේම තමයි රාජ්‍ය පරිපාලන විභාගයේ සමත්වෙච්චි ගොඩක් අය ඉන්නවා. ඒ අයත් මම දන්නවා ගොඩක් අය විශ්‍රාමයන්ටත් කිට්ටුව ඉන්නවා. නමුත් ඒ අයත් ඒ අයගේ මේක මේ පරිපාලන සමත්වීම අනුව තමන්ට තාමත් හරිහැටි තනතුරක් ලැබිලා නැහැ. ඒ අයගේ සේවා වැටුප් පිළිබඳවත් ප්‍රශ්න තියෙනවා. එහෙනම් මේ පිළිබඳවත් ඔබතුමාගේ කාරුණික අවධානය යොමු කරන්න කියලා මම ඉතාමත් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම තමයි මුරාසරේ බොන මන්ත්‍රීතුමනි, පළාත් පාලන ආයතනයක හිටපු සභාපතිවරයෙක් හැටියට මම හොඳටම දන්නවා. කොළඹ මහනුවර කුරුණෑගල අනුරාධපුරයේ වාගේ මහා නගර සභාව. මේ නගර සභාවවලට නොයෙක් රටවල් වලින් ආධාර ලැබෙනවා, යන්ත්‍ර සූත්‍ර ලැබෙනවා. විශේෂයෙන් කසල කළමනාකරණය සඳහා කොන්ට්‍රැක්ටර් JCB යන්ත්‍ර ඇතුළු ගොඩාක් ආධාර පිරිස ලැබෙනවා. ඉතින් සමහර නගර සභාවල මම දන්නවා විශේෂයෙන් මහනුවර ගත්තොත් ගොඩාක් වාහන තියෙනවා. සමහර ඒවා පොඩි රිපෙයර් එකක් නිසා අයින් කරලා තියෙනවා, පාවිච්චි කරන්න පුළුවන්, හදලා ගන්න පුළුවන්. මේවා මහනුවරයේ ගත්තොත් පළාත් පාලන ආයතන 22ක් තියෙනවා. ඒ අර පොඩි රිපෙයර් එකක් නිසා අයින් කරලා තියෙන වාහනේ සහෝදර පළාත් පාලන ආයතන දෙන වැඩපිළිවෙළක් සකස් කරොත් ඒක ඉතාම වටිනවා. මොකද රජයේ වීදපත් අඩු කරගන්න පුළුවන්, ඒව හදලා ගන්න පුළුවන්. එහෙම කීපයක් දීලා තියෙන මහනුවර මහනගර සභාවේ. එහෙනම් අනිත් නගර සභාවලටත් ආදර්ශයක් වශයෙන් රට පුරා තියෙන මහනගර සභාවල ඒ හදලා ගන්න පුළුවන් පාදීස පළාත් පාලන ආයතන වලට අවශ්‍ය ඒ යන්ත්‍ර සූත්‍ර දෙන්න පුළුවන් නම් මම හිතන්නේ ඒක විශාල වැඩක් සිද්ධ වෙයි ගාමී ජනතාවට කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම මම කියන්න ඕන ඊයේ මේ සභාවේදී හන්තාන මහා ඉඩම් කොල්ලය පසුපස දේශපාලච්චෝ ඉන්නවා කියලා විපක්ෂයේ වසන්ත යාපා මන්ත්‍රීවරයා ප්‍රකාශයක් කළ තිබ්බා. ඊයේ දවසේ මම මේ සභාවේ හිටියේ නැහැ. මම දැක්කා අද උදේ දෙරණේ අරුණ තුලින් මේ පාර්ලිමේන්තුවේතුමා කරපු ප්‍රකාශය ගැන ඒ පුවත්පත මගින් දෙරණ නාලිකාව තුලින් අද උදෑසන 6:00 ඒ පුවත්පත් සදා වෙන් කළ තියෙන කාලය තුල දෙරණ අරුණ කිව්වා මේ හන්තානේ මංකොල්ලේ පිළිබඳව. එතන මම එතුමාට කියන්න පුළුවන් දේශපාලනේ කවුද? අපි අහලා තියෙනවා පසුගිය කාලේ හන්තානේ අක්කර 1000 ගණන් ගත්තේ කවුද? ඒ හිටපු ඒ දේශපාලඥයෝ ගැන ඔබතුමා දන්නවද? ඇයි ඒවා නොකියන්නේ? වර්තමානයේ
ගරුවන්තුම ඔබතුමාට විනාඩි දෙකක් කාලයක්
තියෙනවා. අපේ රජේ ආවට පස්සේ එහෙම දේශපාලඥයෝ මේ ඉඩම් මංකොල්ලේ පිටිපස්සේ ඉන්නවා නම් ඒක හෙලි කරන්න. එයාගේ නාම ලේඛන හෙලි කරන්න. නැත්නම් අපිට අපි ඉස්සරම අපි මන්ත්‍රීවරයෙක් වශයෙන් දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවේ සභාපතිවරයා හැටියට අපිට තාම බැරුණා ගරුවාගමැතිතුමනි මිනිහෙකුට පර්චස් 10ක් දෙන්න කියලා ඔය හන්තානේ. එහෙම බැරි වෙච්චි අපිට මේ විදිහට නම් නොකිය ඒ ගරු මන්ත්‍රීවරුන්ට සාධාරණයක් විදිහට එහෙම ප්‍රකාශ කරනවා නම් මම එතුමාගෙන් ඉල්ලා සිටිනවා කරුණා කරලා එයාගේ නම් මෙදි කරන්න කියලා. එතකොට ඒක ප්‍රශ්නයක්. පක්ෂ වෙන්න පුළුවන්, විපක්ෂ වෙන්න පුළුවන්. ඒක අපිට ප්‍රශ්නයක් නැහැ. එසේ කරන්න කියලා එතුමාද මෙතන නැහැ. මම එතුමාට දැන ගැනීම පිණිස මම මේක ඉල්ලා සිටිනවා. ඒ නිසා මේ පළාත් පාලන ආයතන එක හිටපු සභාපතිවරයෙක් හැටියට මම විශේෂයෙන්ම ඉල්ලා සිටින්නේ මේ වන විටත් ඔබතුමාගේ අමාත්‍යාංශය තුළින් මේ රටේ පළාත් පාලන ආයතන 370ක් සඳහා මේ වන විට ක්‍රීඩාංගන පුස්තකාල සඳහා උදව් උපකාර කරලා තියෙනවා. ඒ පිළිබඳවත් මගේ ගෞරවනීය ස්තුති පුද කරනවා වගේම එළබෙන වර්ෂයේ 2024 මේ රජය තුළින් වෙන් කර ඇති ප්‍රතිපාදනය අමාත්‍යාංශය හරහා තව තවත් ඒ ග්‍රාමීය අඩු ආදායම් ලබන පළාත් පාලන ආයතන සඳහා වෙන් කර දෙන්න කියලා ඉල්ලා සිටින්. මගේ කාලය අවසන් නිසා මගේ කතාව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්තු.